ధర్మాణం జైనం జయతు శాసనం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నమ సమయ సారాయ స్వానుభూత్యా చకాస్తే చిస్వభావాయ భావాయ సర్వభావాంతరిచిదే. అజ్ఞాంతిమిరాంధానాం జ్ఞానజనశలాకయా చక్షురుణ్మిలితం యన్నం తస్మే శ్రీ గురువే నమః. ఆత్మజ్ఞానం స్వయం జ్ఞానం జ్ఞానాద్ అన్యత్ కరోతి కిం పర్భావస్య కర్తాత్మా మోహోయం వ్యవహరిణం. మంగళమయ మంగళకరణ వీతరాగ విజ్ఞాన నమూతా హి జాతే భయే అరిహంతాది మహాన్. ఓం నమ సిద్ధేభ్య నమ సిద్ధేభ్య నమ సిద్ధేభ్య. కుంకుం ఆచార్యదేవనా పరంపరామాં અમરચંદ્ર આચાર્ય દેવના પરંપરામાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનો યોગ થયો ભરત ક્ષેત્રમાં, જેમાં જગતના ભવ્ય જીવોને કર્તા કર્મની વ્યવસ્થા શું છે, પરનો કર્તા બને તેને તન્મય થવું પડે, ત્રિકાળ કરતા હોય તો નિત્ય કર્તૃત્વનો દોષ આવે, અજ્ઞાની ને યોગ અને કંપન હોય છે તો એમાં નિમિત્ત બને છે, જ્ઞાનીને એમાં નિમિત્ત નથી બનતા કારણ કે યોગ અને કંપન એમને નથી, એને નિમિત્ત યોગ અને કંપનનું જ્ઞાન થાય છે. આવી અદ્ભુત વાત, અલૌકિક વાત પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારબિંદથી સાંભળ્યા પશ્ચાત એક વાત અત્યંત સ્પષ્ટ છે કે ભાઈ, ગુરુદેવે એક સુંદર વાત કરી કે ભાઈ, વાત સત છે, સત છે, સરળ છે. હવે આ સત છે અને સરળ છે એવી વ્યવસ્થા હોવા છતાં પણ એ કઠિન કેમ લાગે છે, એ વાત વિચારવા જેવી છે. ખરેખર પરપદાર્થની સાથે સ્વપદાર્થને શું સંબંધ હોઈ શકે? કોઈ પ્રકારનો સંબંધ ન હોઈ શકે. બે સ્વભાવને, એક સ્વભાવને બીજા સ્વભાવની સાથે શું સંબંધ હોઈ શકે? એક નિત્ય હોય અને એક અનિત્ય હોય તો નિત્ય અને અનિત્યની સાથે શું સંબંધ હોઈ શકે? એક ત્રિકાળ હોય અને એક ક્ષણિક હોય તો એની વચ્ચેને શું સંબંધ હોઈ શકે? અને કોઈ સંબંધ ન હોય અને એમ છતાં નિત્ય અનિત્ય સ્વરૂપ વસ્તુ હોય, એવી વસ્તુનું જ્ઞાન કરવા યોગ્ય છે સમજણની અંદરમાં, શ્રદ્ધાની અંદરમાં, માન્યતાની અંદરમાં. તો હું કોણ છું એ વાત જ્યારે આવે છે ત્યારે નિત્ય પદાર્થ જે છે તે જ હું છું એવી યથાર્થ સમજણ થવી અત્યંત આવશ્યક છે. જીવ ધારણાની અંદરમાં દરેક વાતને લઈ લે છે, સ્વયંસમની અંદરમાં, બુદ્ધિની અંદરમાં, વિચારોની અંદરમાં લઈ લે છે, પરંતુ સમજણની અંદરમાં લેતો નથી. અને જેમ જેમ ધારણાઓ વધે છે, સ્વયંસમ વધતો જાય છે, એમ એમ એને અભિમાન ચડતું જાય છે કે મને સમજાય છે ને હું બધાને સમજાવું છું. આ અભિમાનના જે પોટલા જે છે એ સત્ય સ્વરૂપને સમજવા નથી દેતા. ખરેખર વસ્તુ જ જો સંપૂર્ણ હોય, વસ્તુ જ વર્તમાનમાં પરિપૂર્ણ હોય, તો એ પરિપૂર્ણ વસ્તુને સમજવા માટે હું પરિપૂર્ણ છું એ સમજણ જ પર્યાપ્ત છે, એનાથી વિશેષને કંઈ સમજવાનું નથી. એ એમ સમજે છે કે હું પરિપૂર્ણ છું એવું ક્યારે સમજાશે કે મને દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય, મને છ દ્રવ્યનું યથાર્થ જ્ઞાન થાય, છ દ્રવ્યની દરેક પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય, વિશ્વની વ્યવસ્થાનું જ્ઞાન થાય, આની અપેક્ષાઓ સમજાય, આની સાપેક્ષતાઓ સમજાય, આની અંદરમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાય, આની અંદરમાં કર્તા કર્મ સંબંધ સમજાય, આની અંદરમાં કારણ કાર્ય સંબંધ સમજાય. પ્રભુ પણ છે જ નહીં ને કાંઈ, જેટલા ભેદો વ્યવહારથી કહેવામાં આવ્યા છે એવું છે નહીં. જીવ અનેક જગ્યાએ ફસાયેલો છે, એટલે દરેક જગ્યાથી એને ઉપાડીને અંદર લઈ આવવા માટે, નજીક લઈ આવવા માટે એક એક ભેદોથી કથન કરવામાં આવ્યું છે. પણ એવું વસ્તુનું સ્વરૂપ છે, દ્રવ્યને પરપદાર્થની સાથે શું સંબંધ હોઈ શકે? દ્રવ્યને બીજા દ્રવ્યની પર્યાયો સાથે શું સંબંધ હોઈ શકે? દ્રવ્યની પર્યાયને બીજા દ્રવ્યની પર્યાયની સાથે શું સંબંધ હોઈ શકે? તો આપણે ક્યાં અટકીએ છીએ, ક્યાં સમજણની અંદરમાં ભૂલ થાય છે કે સ્વભાવની ઉર્ધ્વતા અને ઉગ્રતા નથી આવતી. હવે એ એક વસ્તુ છે, એ વસ્તુ તો છે વસ્તુ, હવે વસ્તુ છે એ પદાર્થ છે, પણ એ પદાર્થને સમજવું જરૂરી છે, એનું જ્ઞાન હોવું જરૂરી છે, પણ એ પદાર્થની અંદરમાં હું પણ કરવાથી કાર્ય નહીં થાય. એણે પદાર્થની અંદરમાં એટલે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની અંદરમાં હું પણ કર્યું છે. કારણ કે સ્થિતિ જીવની એવી થાય છે કે જ્ઞાનીઓએ કોઈ વચન વ્યવહારના કોઈ પણ પરિસ્થિતિ અને અનુસાર કોઈ પણ જીવને એ જગ્યાથી બહાર કાઢવા માટે કર્યા હોય તો જેવી શબ્દોને પકડે છે કે ગુરુદેવે આમ તો કીધું છે ને, ભગવતી માતાએ આમ તો કીધું છે ને, પણ શું કામ કીધું છે, શા માટે કીધું છે, પણ એને ત્યાં પણ આ વાત સાંભળતા સાંભળતા સંસ્કાર તો પડે છે ને, એ સંસ્કાર પડશે તો આ ભાવમાં નહીં થાય તો આવતા ભાવમાં અમારું કામ થશે ને. તારી નજર ક્યાં છે કામ થાય એની ઉપર, અને એ કામ કેવી રીતે થશે તો કે સંસ્કાર પડતા પડતા થશે. પ્રભુ તું અનંત વખત દ્રવ્યલિંગી મુનિ થયો તો એ સંસ્કાર વગર થયો હશે, નવમી ગ્રવેકમાં ગયો તો સંસ્કાર વગર ગયો હશે, તું શા માટે સંસ્કાર, સંસ્કાર થાય છે પડે છે એ નિમિત્ત પડે છે એ બધી વાત એક તરફ રાખ, તું પોતે પરિપૂર્ણ વર્તમાનમાં છો કે નહીં એની અંદરમાં ક્યાં સંસ્કારની જરૂરત છે, એની અંદરમાં કઈ ધારણાની જરૂરત છે, જળચર પ્રાણીઓની પાસે કઈ ધારણા છે, કઈ સ્વયં સમજે, ક્યાં વક્તાઓ છે એમની પાસે કે જેની વાત સાંભળીને નિર્ણય કરે છે, સિંહની પાસે કયો શાસ્ત્ર જ્ઞાન હતું મહાવીર ભગવાનના જીવની પાસે કે બે મુનિરાજનો ઉપદેશ સાંભળીને એને સમ્યક દર્શન થઈ જાય છે. તો સ્વભાવની દ્રષ્ટિ થતા અનુભૂતિ થાય છે. તો હું વર્તમાનની અંદરમાં પરિપૂર્ણ પરમાત્મા છું એ વાતની અંદરમાં તારે કઈ સમજણની જરૂરત છે, અને આજે જેટલી સમજણ આપણી પાસે છે એ પર્યાપ્ત છે વસ્તુ સુધી પહોંચવા માટે. તેની વસ્તુનું બળ નથી આવતું, અરે હું વર્તમાનમાં અનાદિ અનંત પરિપૂર્ણ પરમાત્મા વર્તમાનમાં હાજરા હાજર છું, વિદ્યમાન છું, પ્રગટ છું, એનું બહુમાન કેમ નથી આવતું, એનો અહોભાવ કેમ નથી આવતો, એનો ઉલ્લાસ શા માટે નથી આવતો, એનો ઉમંગ શા માટે નથી આવતો, અને એ ધારણાની અંદરમાં વાતને ગોઠવી 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 એક સહેવ ગુરુદેવ કહે છે તું ભાઈ અભિમાનના પોટલા બાંધે છે, બીજું કાંઈ જ નથી થતું. વાત સંક્ષિપ્ત છે, જે વાત સંક્ષિપ્ત છે એને તું લંબાવે છે. વર્તમાનની અંદરમાં હું પરિપૂર્ણ પરમાત્મા છું આટલી વાત પર્યાપ્ત છે આત્મા સુધી પહોંચવા માટે, જેને દ્રવ્ય ગુણ પર્યાયની વ્યવસ્થાની ખબર છે એને. ખરેખર પર્યાયોને હેય કીધી અને દ્રવ્યને ઉપાદેય કીધું શા માટે? પર્યાય હેય છે એટલે અભાવ તો નથી કીધો, હેય છે એટલે એની ઉપર દ્રષ્ટિ કરવા યોગ્ય નથી, અને દ્રવ્ય ઉપાદેય છે એટલે હું સ્વયં પોતે છું માટે ઉપાદેય છું. તો ગુરુદેવ શ્રી તો એમ કે છે કે ભાઈ 69 નંબરના બોલમાં દ્રષ્ટિના નિદાનમાં, ત્યારે હોશિયારી તો ત્યારે કહેવાય કે ભાઈ તું પરમેશ્વર છો એમ તારી પરીક્ષા કર. શું કેવું છે આપણે ગુરુદેવને વિચારીએ. આપણે બધી રીતે હોશિયાર, બાહોશ, સમજણ શક્તિવાળા, ડાયા, વિચારવાન 700 માણસોની વચ્ચે પૂજાય. ગુરુદેવ કહે છે અમે તો હોશિયારી ત્યારે કહીએ કે તું પરમેશ્વર છો એમ તારી પરીક્ષા કર. તું મનુષ્ય છો, તું શેઠ છો એ વાતને અમે સ્વીકારતા નથી. તું પરમેશ્વર છો એ વાત જો તું કરતો હોય તો તું અમારો શિષ્ય સાચો, એને અમે હોશિયાર શિષ્ય કહીએ છીએ. આ વાત કેટલી મહત્વની છે, આખા વાક્યની અંદરમાં આટલી જ વાત કહી તું પરમેશ્વર છો એમ તારી પરીક્ષા કર. ગુરુદેવ કઈ કઈ રીતે સમજાવે તો આપણે સમજશું, કઈ કઈ વિધિએ સમજાવશે તો આપણે સમજશું, અને શા માટે હું પરમેશ્વર છું એની અંદરમાં એને વિકલ્પ શા માટે આવે છે. એ વાત તો એને સમજાય છે કે જ્યારે આજે શુદ્ધતા પર્યાયની અંદરમાં પ્રગટ થાય છે તો એ દ્રવ્યને લક્ષે પ્રગટ થાય છે. હવે દ્રવ્ય શુદ્ધતાનો પિંડ છે, એના લક્ષે સમ્યક દર્શન થાય છે, એના લક્ષે મુનિપણો આવે છે, એના લક્ષે કેવળ જ્ઞાન થાય છે, એને લક્ષે મોક્ષ થાય છે. તો આ શુદ્ધતાની શરૂઆતથી લઈને પરિપૂર્ણતા આવે છે ક્યાંથી? છે એમાંથી આવે છે, છે એના લક્ષે આવે છે. તો એ છે, એ તો અનાદિ અનંત છે કે નહીં? અને અનાદિ અનંત છે એટલે ત્રિકાળ છે, સદાય છે, સદૈવ છે, હંમેશા છે. તો હંમેશા છે અત્યારે છે કે નહીં? અને અત્યારે છે તો હું પરમેશ્વર છે એનું અત્યારે નિર્ણય કરતા તને કંપન શા માટે આવે છે? કારણ કે તું તારી જાતને પામર જોવે છે, તું તારી જાતને રાગાદી ભાવથી જોવે છે, જે તારી વસ્તુ જ નથી, તારો સ્વભાવ જ નથી, તારી વૈભવ જ નથી, તારામાંથી આવતો જ નથી, તારામાં જતો જ નથી, ત્યાં તું તારું અસ્તિત્વ માને છે. એની અસ્તિત્વ માનીને મારે ભગવાન થવું છે એવી ભાવના ભાવે છે. પ્રભુ આની અંદરમાં કોઈ દિવસ સંસ્કાર નહીં પડે. એક વખત તો એને મક્કમતાપૂર્વક નિર્ણય કરવો પડશે કે હું ખરેખર પરમેશ્વર છું કે નહીં. વર્તમાનની પરમેશ્વર પણ હું પ્રગટ ક્યાંથી થાય છે? બીજા પરમેશ્વર મને પરમેશ્વર પણ આપે છે? પર્યાય પોતાને ભૂલે છે અને હું પરમેશ્વર છું એવો વિશ્વાસ કરે છે તો પરમેશ્વર પણ પ્રગટ થાય છે. હવે એ વાતનો વિકલ્પમાં પણ આપણે જો નિર્ણય ન કરી શકતા હોય અને આ વાતથી નિસંક ન થતા હોય, કારણ કે ખાલી વિકલ્પ કરવાથી પણ નહીં થાય, એને નિસંગતા આવી પડશે કે હું ખરેખર પરમાત્મા છું, મને જગતની પરવા નથી. એ તો એમ કહેશે કે નિગોદો કે મોક્ષ મને કોઈ અંતર પડતો નથી. એ વાત અંતરંગથી કહી શકે છે, અંતરંગથી વિચારી શકે છે, અંતરંગથી બોલી શકે છે, તો તું ગુરુદેવનું સંતાન છું પ્રભુ. કારણ કે વાતો વળા નહીં થાય. તે આજ દિવસ સુધી, અનાદિકાળથી આજ દિવસ સુધી વાત જ કરી છે, વાતને ધાણામાં બેસાડી છે, સ્વયંસમની અંદરમાં ગોઠવી છે, બુદ્ધિની અંદરમાં ચલાવી છે અને એમાં જ પોતાની હોશિયારી સમજી છે. એ હોશિયારી નથી. તારી હોશિયારી તો ત્યારે કહેવાય, હોશિયારી તો ત્યારે કહેવાય, આ શરત મૂકી છે ગુરુદેવે. તો એ અનંત મળના વજનનો પથ્થર છે. તો બાકી કોઈ વાતમાં અમે હોશિયારી નહીં કહીએ. તું પરમેશ્વર છો એવું નક્કી કરીશ, એવો નિર્ણય કરીશ તો અમે તને હોશિયાર કહેશું. બાકી તું ઠોઠ છો, બુદ્ધું છો એકદમ. આ વાત ગુરુદેવ શ્રી કહે છે. આપણને ચાપખા લાગવા જોઈએ આ વાતના કે પ્રભુ આપ શું કહો છો? અત્યાર સુધી અમે તો કંઈક બીજું જ સમજતા હતા ને આપ કહો છો કે તું પરમેશ્વર છો, પરમેશ્વર થાય છે એની વાત નથી કરતા. તું પરમેશ્વર છો, તું અમને માનીશ તો પરમેશ્વર થાય, અરિયંત પરમાત્માને માનીશ તો પરમેશ્વર થાય, હું પરમેશ્વર છું તો એવો વિકલ્પ કરીશ તો પરમેશ્વર થાય, એમ નથી કહેતા. તું પરમેશ્વર છો, અત્યારે છો, ત્રિકાળ છો, એવું જો તું માનીશ તો અમે તને હોશિયાર કહેશું. પણ માનતો જ નથી. બધી જગ્યાએ પરંતુ પ્રભુ, પરંતુ ને જગ્યા જ નથી આ વાતની અંદરમાં. પરંતુ અમે તો સંસારી છીએ ને, પરંતુ અમને તો બારમાં સંયોગોનો ઉદય છે ને, પરંતુ. અરે ભાઈ તું શું કરે છે નાથ? તું જેને જેને પરંતુ લગાડે છે તારો કોઈ વિષય જ નથી. જે તારો વિષય નથી, જેને તારી સાથે કંઈ સંબંધ નથી, એમાં જ તું આગળ પાછળ ઘૂમતો રહે છે, હરતો ફરતો રહે છે અને માને છે કે આમાં આગળ વધતા વધતા વધતા. એટલે ગુરુદેવે એમ કીધું કે સ્વયંસમ એ છેલ્લામાં છેલ્લી અને મોટામાં મોટી ફસાવાની જાળ છે. આ વાત એને સમજાવવી જોઈએ. બુદ્ધિ એ જેની પાસે વધારે બુદ્ધિ હોય છે, 5-25 હજાર માણસોની વચ્ચે પોતાની વાત કરી શકતો હોય, લોકોને ન્યાય અને લોજિકથી સમજાવી શકતો હોય, તને લાગે છે મારા એવો હોશિયાર આ દુનિયામાં કોઈ નથી. પ્રભુ આ દુનિયામાં તારા જેવું બુદ્ધું કોઈ નથી. એ વાત ગુરુદેવ કહે છે. કારણ કે તને તારા બુદ્ધિના અભિમાનનું ગર્વ છે, તને તારા પરમેશ્વર તત્વનું ગર્વ નથી જે વર્તમાનમાં છે. પરમેશ્વર એટલે શું? એમ સિમંદર પરમાત્મા એટલે શું? આપણા માટે સિમંદર પરમાત્મા માટે જેટલું બહુમાન, અવભાવ, ભક્તિ, દંડવત પ્રણામ, એની ગુણગાન, એની ગાથા, એની ભક્તિ, એની પૂજા, એના અવભાવ, એની આરતી કરતા આપણે થાકીએ જ નહીં એવું પોતાના માટે થાય છે. તો હું પરમેશ્વર છું એવું સમજો કહેવાય. વિકલ્પની અંદરમાં હજી, કારણ કે હજી પરીક્ષા કરવાની વાત કરે છે. તું પરમેશ્વર છો એમ તારી પરીક્ષા કર. એટલે પરીક્ષા કર એટલે નક્કી કર, પરીક્ષા કર એટલે તું નિર્ણય કર. બાકી પરમેશ્વર તો એમનેમ થઈ જાય, મફતમાં, વગર મહેનતે. પરમેશ્વર થવા માટે મહેનત નથી, પરમેશ્વર છું એના નિર્ણય કરવાની અંદરમાં મહેનત છે. એની અંદરમાં સમજણ છે, એની અંદરમાં જ્ઞાનની યથાર્થ સમજણ છે. કારણ કે તે નક્કી જ નથી કર્યું હું પરમેશ્વર, ભાષાની અંદરમાં બોલે છે પણ માનતો જ નથી. અને જેવી વસ્તુ છે એવું માનવાનું છે, કરવાનું કઈ જ નથી. હું પરમેશ્વર છું તો પરિપૂર્ણ છું, તો પરિપૂર્ણ છું એ માનતો નથી માટે બધી તકલીફો છે. પરિપૂર્ણ પરમાત્મા છે એવું માની લેતો, પરિપૂર્ણ પરમાત્મા પરમ સુખી, વિશ્વની અંદરમાં સર્વોત્કૃષ્ટ સુખી. ગુરુદેવ કહે કે ક્યારેક ક્યારેક અમને એવું લાગે છે આ વિશ્વની ઉપર અમે તરીએ છીએ. ઈશું ગુરુદેવ એમ કે અમને ક્યારેક ક્યારેક કેવળ જ્ઞાનના દર્શન થાય છે. ઈશું પ્રભુ મતી શ્રુતની પરિસ્થિતિ છે ને કેવળ જ્ઞાનના દર્શન થાય છે. એ પરમેશ્વર છું એના વિશ્વાસની અંદરમાં, એના અનુભૂતિની અંદરમાં, જ્ઞાનની અંદરમાં ક્યારેક ક્યારેક એવા ભડકા થઈ જાય જ્ઞાનીઓને, એને કેવળ જ્ઞાનના પ્રત્યક્ષ દર્શન થાય. આ ગુરુદેવના શબ્દો છે. કેવી રીતે થાય છે? પરમેશ્વર છું એના વિશ્વાસની અંદર, એને પરીક્ષા કરી. એટલે અમે કહીએ માટે તું માની નહીં લેતો પરમેશ્વર છું, તું પરીક્ષા કરે પેલા વાતની, તું પરમેશ્વર છો કે નહીં. અમે કહીએ છીએ વાત તને સમજાય છે કે નહીં, એવી વસ્તુ છે કે નહીં. વસ્તુ છે માટે અમે કહીએ છીએ પ્રભુ તને સારું લગાડવા માટે, તને સારું લાગે અને તું આ માર્ગની અંદરમાં આવવા માટે નથી કહેતા. વસ્તુનું સ્વરૂપ એવું છે, વસ્તુની વ્યવસ્થા એવી છે, એવું અમે અંદરમાં જોયું છે ને જોઈને તને કહીએ છીએ. એક વખત એવું નક્કી કર કે હું પરમેશ્વર છું. ભાઈ તું પરમેશ્વર છો, ભાઈ તું પરમેશ્વર છો એમ તારી પરીક્ષા કર. એણે પરીક્ષા નથી કરી પોતાની, વિચાર એક વખત અંતરંગથી અને આ વાત જો બેસી જાય કે હું વર્તમાનની અંદરમાં પરમેશ્વર છું, પછી એને કોની પરવા, કોની ડર, કોની ચિંતા, કોની સામું જોવાનું. જગતની અંદરમાં ગુરુદેવ કે સૂર્ય પૂર્વથી પશ્ચિમમાં ઉગવા માંડે તો એને કાંઈ ફરક ના પડે. નાથ પોતાના સ્વભાવને જોવાનું વિધાન અલૌકિક છે, પોતાના સ્વભાવને સમજવાની પદ્ધતિ અલૌકિક છે. એમાં એને પરીક્ષા કરવા, કુંકુન આચાર્ય ભગવાન કહે છે ને કે અમે કહીએ છીએ એટલે તું નહીં માનતો, તું પરીક્ષા કરીને પ્રમાણ કરજે. અમે પરીક્ષા કરીને પ્રમાણ કર્યું, અમારા ગુરુએ જે કહીએ વાતને પરીક્ષા કરીને અમે પ્રમાણ કર્યું, તું પરીક્ષા કરીને પ્રમાણ કરજે. પણ અમે કહીએ છીએ વાત તો એમ એમ જ છે, તું માનતો એમ છે ન માનતો એમ છે, તું પરમેશ્વર છો એ વાત તો ત્રિકાળ સત્ય છે. તને સમજાય તો તું પરમેશ્વર, ન સમજાય તો તારું તું જાણ, ન સમજાય તો પણ તું પરમેશ્વર. વર્તમાન પરિણામની અંદરમાં તું એનો સ્વીકાર નથી કરતો, એકરાર નથી કરતો, એ તારું દુઃખ છે. સ્વીકાર કરે તો પરમ સુખી. પછી એને કોઈની સામે જોવાનો પ્રશ્ન જ નથી રહેતો. કોઈ પણ જગ્યાએ હોય તો એ ત્યાં હોતો જ નથી. સોગાનીજી સાહેબ કહે કે જ્યારે બહારમાં તીવ્ર પ્રતિકૂળતા હોય, ઉદય હોય અને એની વચ્ચે સમય ન મળતો એકાંતનો, તમે અંદરમાં જ એકાંત બનાવી લઈએ છીએ. ઈ શું બહારમાં સંયોગો એવા હોય, તીવ્ર પાપના ઉદય હોય, એની વચ્ચે જીવ રહેલો હોય અને એ બધાની વચ્ચે એ પોતાના અંતરંગની અંદરમાં પોતાનો સમય બનાવી લે, એકાંત ગોતી લે, એ શું છે? જેણે પરમેશ્વર તત્વ હું છું એવું માન્યું છે એને પરમેશ્વર તત્વની અંદરમાં પ્રવેશ કરતા એક સમય નથી લાગતો. ભાવ ભાષણની અંદરમાં, સ્વભાવની અંદરમાં સડસડાટ ચાલ્યો જાય છે. ગુરુદેવ કે આચાર્ય ભગવાન આ શાસ્ત્ર લખે છે ને તો એ તો કેવી રીતે તાળપત્ર ઉપર ટાંકણાથી ટક 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 કરીને લખે છે. હવે એ એક શબ્દ લખીને બીજો શબ્દ લખે એની વચ્ચે એને અનુભૂતિ થઈ જતી હોય. હવે એ અનુભૂતિ કેટલી સહેલી છે, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, એણે માન્યું કે હું પરમેશ્વર છું. તારે એવી અનુભૂતિ જોતી હોય તો હું પરમેશ્વર છું એવું માન, પરીક્ષા કરીને નક્કી કર. અને પરીક્ષા કરીશ તો પ્રમાણ થઈ જશે, હું પરમેશ્વર છું એવી અનુભૂતિ થઈ જશે. હોશિયારી એમાં છે, બીજા કોઈ ચીજમાં હોશિયારી નથી. પ્રભુ તે ઘણી બધી જગ્યાએ પોતાની હોશિયારી માની છે, પૈસામાં, કુટુંબમાં, ઇજ્જતમાં, આબરૂમાં, પરિવારમાં, પણ પ્રભુ તારી હોશિયારી નથી. એ તો તારા પુનના ઉદયની કારણે બધું બારમાં અનુકૂળ મળે છે અને પાપના ઉદયની અંદરમાં બધું ચાલ્યું જાય છે. ગુરુદેવ એમ કે પુનના ઉદયની અંદરમાં વરસાદની જેમ આવે છે અને પાપના ઉદયની અંદરમાં તોફાનની જેમ ચાલ્યું જાય છે. તો એ તો ખેલ બધા બહારના છે અને તું એમાં તારી હોશિયારી મને છે. એટલે પરનું અનંત કર્તૃત્વ મને છે, જે પરનું અનંત કર્તૃત્વ મને છે એનો ભાવિકાળ નિગોજ છે. પ્રભુ આ વાત સમજીને રાખજે. એમાં તારી કોઈ હોશિયારી નથી. એક માણસ કેટલો હોશિયાર હોય, કેટલો બાહોશ હોય, અને બે ટંગના રોટલા ભેગા ના થતા હોય, અને એક અંગૂઠા છાપ હોય, પોતાનું નામ લખતા ન આવડતું હોય, વાંચતા ન આવડતું હોય, અને અબજોપતિ હોય, તો કોની હોશિયારી? પ્રભુ કઈ હોશિયારીની તું વાત કરે છે નાથ? એ બારના ઉદયોની અંદરમાં તું તારી હોશિયારી જોવે છે, તારી પરમ મૂર્ખતા છે. અમે તો હોશિયારી એને કહીએ જે એમ કે હું પરમેશ્વર છું, એવી પરીક્ષા કરીને પ્રમાણ કરે, પરીક્ષા કરીને અનુભવ કરે, એને અમે હોશિયાર કહીએ છીએ, એને અમે બાહોશ કહીએ છીએ, એને અમે મોક્ષ માર્ગના અધિકારી કહીએ છીએ. અધિકાર એનો છે જે એમ કે છે કે હું પરમેશ્વર છું. તું વિચાર કર, અમે કહીએ છીએ એટલે નહીં માનતો, પણ આવું છે કે નહીં? આ પરમેશ્વર પણ આવે છે કે સિમંદર ભગવાન તને પરમેશ્વર બનાવે છે? વર્તમાન કોઈ તીર્થંકર છે એ તને પરમેશ્વર બનાવે છે? ગુરુદેવ તને પરમેશ્વર બનાવે છે? ગુરુદેવ કે અમારું કામ તો દિશા દેખાડવાનું છે, ચાલવાનું કામ તો તારું છે, દિશા દેખાડશું, દશા તો તારે પોતાને લાવવી પડશે. તો એ જે તત્વને જોવાનું જે વિધાન જે છે, તું પરમેશ્વર છો એટલે હું પરમેશ્વર છું, એવું એને કોઈ દિવસ જોયું જ નથી, એવું કોઈ દિવસ એને માન્યું જ નથી, માટે આ બધી મુશ્કેલીઓ છે. જો એને ગુરુદેવે કોઈ વાત ન કરી કે તારી હોશિયારી ત્યારે કહેવાય કે જ્યારે તને છ દ્રવ્યનું જ્ઞાન થાય, જ્યારે સાત તત્વોનો પરિચય થાય, દ્રવ્યગુણ પર્યાયના વિસ્તારને તું જાણે, એ કોઈ વાત નહીં. એક જ વાત, તારી હોશિયારી તો ત્યારે કહેવાય કે ભાઈ તું પરમેશ્વર છો એમ તારી પરીક્ષા કર. એકદમ આનાથી ટૂંકું બીજું કઈ હોઈ શકે નહીં. સ્વની અંદરમાં વસવાનું આટલું જ વિધાન છે. દ્રષ્ટિના નિધાન પુસ્તકનું નામ છે, પણ સ્વભાવના વિધાન આની અંદરમાં ભરેલા છે. બીજી કોઈ ટર્મ્સ કન્ડિશન નથી, બીજો કોઈ જગ્યાએ તો નથી. બોલતા આવડતું હોય, કહેતા આવડતું હોય, યાદ ન રહેતું હોય, સમજાવી ન શકાતું હોય, વર્ણન ન કરી શકાતું હોય, કાંઈ ફરક નથી પડતો. કારણ કે વાણી તો વાણીને કારણે નીકળે છે, એનો કરતા તું નથી. તો હમણાં ગુરુદેવે સમજાવ્યું. તો છે શું? પોતાના અંતરંગની અંદરમાં હું પરમેશ્વર છું એવું ભાવભાષણ થઈ જાય, એવી સમજણ થઈ જાય, એવું જ્ઞાનની અંદરમાં પકડમાં આવી જાય, તો એ અંતરંગની અંદરમાં પ્રવેશ કરવાનો માર્ગ છે. પ્રભુ આનાથી ઉત્કૃષ્ટ બીજું કયું વિધાન હોઈ શકે? ખરેખર તો પરમેશ્વર કહેતા રોમ રોમ રોમાંચિત થઈ જાય, રૂંગટા રૂંગટા ઉભા થઈ જાય, કરે હું શું, હું પરમેશ્વર વર્તમાનમાં પરિપૂર્ણ પરમાત્મા. અને પછી એ વાત સાંભળ્યા પછી, વાત સમજ્યા પછી, અંદરમાં આગળ વધતા કોઈ જગ્યાએ અટકી જાય, રૂકાવટ આવે કોઈ જગ્યાએ, તો ભલે સ્વાધ્યાય કરે, ભલે સાંભળે ગુરુદેવને, તત્વજ્ઞાનના ઊંડાણની અંદરમાં જવાનો પ્રયત્ન કરે, પણ પહેલાં તું નક્કી તો કર કે તું પરમેશ્વર છો કે નહીં. ન્યાયથી, લોજિકથી, તર્કથી, યુક્તિથી બધી રીતે તને બતાવવામાં આવે છે. આની અંદરમાં તને કંઈ કંતુ પરંતુ હોય તો કે, અને નથી તો પછી સ્વીકાર નથી કરતો શા માટે? જો આ વાત એક્સેપ્ટેડ છે તો પછી એનો સ્વીકાર શા માટે નથી? અને સ્વીકાર છે તો મૂંઝવણ ક્યાં છે? એક વખત ખબર પડી ગઈ કે મારી પાસે અબજો રૂપિયા છે, અને એ ભિખારી થઈને ફરતો હોય, પણ જ્યારે એ ખબર પડી ગઈ કે મારી પાસે તો અબજો રૂપિયા છે, મારા બાપ દાદા મૂકી ગયા છે, ત્યારે પોતાને ભિખારી જોવે છે. ભિખારીના અવસ્થામાં, ભિખારીના ડ્રેસમાં, 7 દિવસ ન નાયો હોય, 3 દિવસથી ન ખાધું હોય, એ અવસ્થાની અંદરમાં જ્યારે એને ખબર પડે, એના બાપનો મિત્ર કે ભાઈ તારા બાપુજી તો અહીંયા તારા માટે ભંડાર મૂકી ગયા છે અબજો રૂપિયાનો, આ લઈ લે તારી સંપત્તિ, જોઈ નથી અબજોની સંપત્તિ, વિશ્વાસ આવે છે કે આ મિત્ર કહે છે એ પરમ સત્ય છે, તો એ પોતાને અબજોપતિ માને છે કે ભિખારી માને છે? વિકલ્પની અંદરમાં હોય, સંસારની અંદરમાં હોય, બાહ્ય પ્રવૃત્તિઓની અંદરમાં હોય, ગ્રહસ્થ અવસ્થામાં હોય, ગુરુદેવ કે તું પરમેશ્વર છો, એ પોતાને પરમેશ્વર માને કે સંસારી માને? વાત શ્રદ્ધાની છે, વાત સમજણની છે, વાત એક્સેપ્ટન્સની છે. અને વિચાર કરે તો આ વાત સમજાય એવી છે. આમાં ક્યાંય પણ એને પ્રશ્ન ઉત્પન્ન થાય એવી કોઈ જગ્યા જ નથી કોઈ અત્યારે. કારણ કે આપણે એટલા બધા ગુરુદેવને સાંભળ્યા છે, એટલા બધા શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યો છે, તો આ વાત તો સરસરાટ ગળે ઉતરી જવી જોઈએ. આ તો ગરમ ગરમ હલવો છે, શીરો તૈયાર કરીને આપ્યો છે એમને, તૈયાર કરીને મોઢામાં મૂકી દીધો છે, ખાલી ગળે જ ઉતારવાનો છે. ગુરુદેવે આખી શીરો તૈયાર કરીને મોઢામાં મૂકી દીધો છે. કેટલી સુગમતા, કેટલી સરળતા, કેટલી માર્ગની વિશાળતા, અને એ માર્ગને ટૂંકું ટચ કરીને સ્પષ્ટ શબ્દોની અંદરમાં ગુરુદેવ શ્રી આપણી સામે મૂકી દીધું છે. અને પછી પણ આપણે હજી વિચારતા જ રહીએ, વિચારતા જ રહીએ. પ્રભુ, વિચારીને એકવાર બે ચાર રાત જાગીને પણ તું નક્કી કરને હું પરમાત્મા છું. સંસારની પરવા મૂકી દઈને, જગતને તડકે મૂકી દઈને, 8-10 દિવસ રાત એની પાછળ પડીને, ગુરુદેવ કે જગતની અંદરમાં એવી કહેવત છે કે તમે કોઈની પાછળ પડશો નહીં. તો કે અહીંયા એવું છે કે પાછળ પડો તો એ મળે, મળે ને મળે. એની પાછળ પડે એકવાર, અને પછી તને ન મળે તો અમને કહેજે. કારણ કે 6 મહિનાનો સમય તો પ્રમાદીઓ માટે કીધો છે, તારી જેવા વીર્યવાન માટે તો 1-2-4 દિવસ કાફી છે. પ્રભુ, એક વખત તો અંદરથી ઉછાળો લાવ નાથ, અને આની અંદરમાં તારે કંઈ જ નથી કરવાનું. તું સ્વભાવથી પરમેશ્વર છું, કોઈ વિધિ નથી, કોઈ વિધાન નથી, ખાલી સમજણ કે હું સ્વભાવથી પરમાત્મા છું એવી સમજણ, એ પરમાત્મા થવા માટે પર્યાપ્ત છે. અને જે વસ્તુની અંદરમાં એને મૂંઝવણ દેખાય છે, બહાર બહુ સહેલો છે, મૂંઝવણ છે જ નહીં, એનો સમજણ એને સમજમાં આવી જોઈએ. એનું જ્ઞાનની અંદરમાં એ વાતની સ્પષ્ટતા થવી જોઈએ કે હું સ્વભાવથી પરમેશ્વર છું. પર્યાયની અંદરમાં રાગ કે વિતરાગ એની સાથે મારે કંઈ સંબંધ જ નથી. એટલે પર્યાયની અંદરમાં ફેરફાર કરવાનો અભિપ્રાય જે સમયે મટી જાય છે, એ સમયને પર્યાયની કરતા બુદ્ધિ છૂટી જાય છે. પર્યાયની અંદરમાં વર્તમાનમાં જે કાંઈ પણ છે, ઇટ ઇઝ એક્સેપ્ટેડ. આમ શા માટે તત કિમ, અનુભૂતિ થઈ તો તત કિમ, અને પરિણામની અંદરમાં કાંઈ પણ સંયોગોની અંદરમાં વિપરીતતા છે તો તેથી શું, આ બે વાતની સાથે લઈને ચાલે છે. બહારના સંયોગોની અંદરમાં મને કોઈ અંતર નથી પડતો, અને અંતરંગની અંદરમાં હું વર્તમાનમાં પરિપૂર્ણ પરમાત્મા છું. પ્રભુ સોગાનીજી સાહેબ એમ કહે છે કે શાસ્ત્રોનો અભ્યાસ કરીને પંડિતોએ પોતાનો સંસાર જ શાસ્ત્ર બનાવી દીધા છે. શાસ્ત્રોનો અભ્યાસ કરતા 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 એમને બધું સમજાય છે, તો એ પંડિતોનો સંસાર શાસ્ત્રો થઈ ગયા છે. એવું તું નહીં કરતો ના, ત્યારે તો શાસ્ત્રનો સ્વાધ્યાય આત્મા સમજાય એ લક્ષ્ય, એ દ્રષ્ટિએ સ્વાધ્યાય કરવાનો છે. પ્રયોજનની સિદ્ધિને લક્ષ્યમાં રાખીને સ્વાધ્યાય કરવાનો છે. વ્યવહારની વાત આવે તો તારે એ વ્યવહારની વાત જ્યાં પૂરી થાય એવું નિષ્કર્ષ મૂકવાનો છે કે આવું નથી, આ વચન વ્યવહારનું છે, આવું વસ્તુનું સ્વરૂપ નથી, આવી વસ્તુની વ્યવસ્થા નથી, આવો કરતા કર્મ સંબંધ બે દ્રવ્યની સાથે નથી, દ્રવ્ય પર્યાયની સાથે નથી. પર્યાયને પર્યાયની અંદરમાં કરતા કર્મ સંબંધ છે એ નિશ્ચય છે, પર્યાયનો નિશ્ચય છે, અને એટલું જ અમે સમજીએ છીએ ને એટલું જ અમે માનીએ છીએ. સાપેક્ષતાનો વિષય હોય તો સમજી લે કે ભાઈ આ નહીંથી આ વિષયને સમજાવવા માટે આ વાત કરવામાં આવી છે. નિશ્ચયની વાત હોય તો આ જ છે, આ જ યથાર્થ છે, આ જ પરમાર્થ છે, આ સત્યાર્થ છે, આ જ ભૂતાર્થ છે, અને વ્યવહારની વાત હોય તો આવું નથી. એટલી સ્પષ્ટતા એને પોતાના અંતરંગની અંદરમાં હું પરમેશ્વર છું એની હોવી જોઈએ. કારણ કે આની અંદરમાં હવે આજના દિવસે કોઈને પરિશ્રમ કરવો પડે એવું નથી. ગુરુદેવશ્રીએ જે પરિશ્રમ કરીને આપણા માટે પરમેશ્વર તત્વને જેટલું સ્પષ્ટ કરી દીધું છે, આપણી વારે વાર છે. બસ આપણી પરીક્ષા કરવાની અંદરમાં જેટલો સમય લઈએ છીએ એટલી વાર છે. બાકી પ્રમાણભૂત તત્વ છે, પ્રગટ તત્વ છે, વિદ્યમાન તત્વ છે, હાજરા હાજુર તત્વ છે, પ્રગટ કરવાનું પણ નથી, પ્રગટ છે. હવે પ્રગટ છે એને શું કરવાનું? કારણ કે બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન જ નથી. આત્મસિદ્ધિનું બીજું કોઈ સાધન જ નથી. આ એક જ સાધન છે, હું પરમેશ્વર છું, હું જ્ઞાયક છું, હું પરિપૂર્ણ પરમ. ભાષા કાંઈ પણ હોય, પણ વાત ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તત્વ છે, તે જ હું છું, અપરિણામી જ હું છું, જ્ઞાયક જ હું છું, એ એકમાત્ર આત્મસિદ્ધિનું સાધન છે. અને આત્મસિદ્ધિનું સાધન છે એમ નહીં, પરિપૂર્ણતાનું સાધન પણ એ જ છે, બીજું કોઈ નથી. અજ્ઞાનીથી લઈને સિદ્ધ દશા સુધીનું સાધન એક છે, હું પરમેશ્વર, હું પરિપૂર્ણ પરમાત્મા. આ છોડીને બીજું કોઈ વિધાન જ નથી, બીજી કોઈ વિધિ જ નથી, તો તને મૂંઝવણ કઈ ચીજની છે? અને પ્રભુ આપણા ગુરુદેવના સંતાનો આટલા આટલા વખતથી ગુરુદેવ આપણને પંપાળતા રહે, પંપાળતા રહે, પંપાળતા રહે, અને એકને વાત કીધા કરે, ભાઈ તું ભગવાન છો, ભાઈ તું પરમાત્મા છો, ભાઈ તું ત્રિલોકીનાથ છું, ભાઈ તું ત્રિકાલીનાથ છું, ભાઈ તું બાદશાહ છું, ભાઈ તું ભગવાનનો ભગવાન છું, ભાઈ તું પ્રભુનો પ્રભુ છું. અને આપણે અંદરથી હલીએ પણ નહીં, કેમ બની શકે? ખરેખર એને પોતાના સ્વભાવનો વિરહ લાગવો જોઈએ. ક્યારે હું પરમેશ્વર છું તો પછી ભીખ શા માટે માંગુ છું? સમ્યક દર્શનની પણ ભીખ શા માટે માંગુ છું? રાગ મારામાં થાય છે એ તો ચર્ચા જ નથી. શા માટે ભ્રાંતિરૂપ પરિણમું છું? શા માટે મારો સ્વભાવ નથી એવો હું પોતાને જોઉં છું? જેવો છું એવો શા માટે નથી જોતો? ને જેવો છું એવી જો ખબર ન હોય તો જુદી વસ્તુ છે કે ભાઈ એને ખબર જ નથી તો શું કરે, એને કોઈ બતાવનારું જ નથી તો કોણ શું કરે, એને કોઈ સમજાવનારું જ નથી, વિશ્લેષણ કરવાવાળું નથી તો શું કરે? પણ આની અંદરમાં તો કાંઈ જ બાકી નથી. એક એક વાક્યની અંદરમાં 12 અંગ અને 14 પૂર્વનો સાર આવી જતો હોય એવી સચોટ જડબેસલાક વાત જે અનંત તીર્થંકર પરમાત્મા પાસેથી ન સાંભળી હોય, ન સમજાણી હોય, એ ગુરુદેવ પાસેથી સમજાઈ જાય. અને એવો નિર્ણય કરવામાં, એવો વિચાર કરવામાં, એવો વિવેકથી વિશ્વાસ કરવામાં પણ તને કિંતુ પરંતુ થાય છે પ્રભુ, એનું અમને આશ્ચર્ય છે. જાગ રે, જાગ પ્રભુ, ગુરુદેવ તને જગાડવા આવ્યા છે. જે ઉપરમાં કીધું ને, 3 લોકનો નાથ તારે બીજાનો આશ્રય લેવો પડે એ તો તને કલંક છે. ઉપરમાં આપણે કાલે ચાલુ 65 નંબરનો, 3 લોકનો નાથ છું તું પ્રભુ. અત્યારે થાય ત્યારે નહીં, અત્યારે 3 લોકનો નાથ છું. અને તું એમ માને કે હું પર્યાય, મારે દ્રવ્યનો આશ્રય લેવો પડે, પ્રભુ કલંક છે તને. હું નિરાધાર વસ્તુ છું, મને કોઈનો આધાર નથી, કોઈને હું આધાર આપતો નથી. સ્વભાવથી સંપૂર્ણ વસ્તુ, નિરાધાર, નિરાલંબન, મને કોઈનું આલંબન નથી, હું તો પરિપૂર્ણ વસ્તુ છું. પણ પર્યાય દ્રવ્યનું આલંબન લે છે ને, એ પર્યાયને પૂછો ને, પણ પ્રભુ મને શા માટે કહો છો? હું તો નિરાલંબન તત્વ છું, પડી કેનાર તો પર્યાય છે ને, હું તો નિરાલંબન તત્વ છું. પર્યાય સ્વીકારતી જ નથી, હું પર્યાય છું, એનું નામ પર્યાય છે. જે પર્યાય એમ કહે કે હું પર્યાય દ્રવ્યનું લક્ષ કરું છું, એનું નામ પર્યાય છે જ ને, એનું નામ પૂતગલ છે, જળ છે, એનું નામ પર છે, એ વસ્તુ જ નથી. કારણ કે એ પોતાને જેવી માને છે, જેના લક્ષ્ય એ પરિણમે છે, એથી જળના લક્ષ્ય પરિણમે છે, તો એ જળ છે, પર છે, અચેતન છે. ચેતનના લક્ષ્ય પરિણમે છે, એ કે છે હું ચેતન છું. એક્સેપ્ટન્સ તમને સીધી ત્રિકાળી ધ્રુવ વસ્તુનું હોવું જોઈએ, જેની સાથે અનાદિકાળથી વાંધા પડ્યા છે. કે છે ને, બાદશાહ 3 લોકનો નાથ ઊંઘમાં પડ્યો છે. પ્રભુ તું સૂતો છું નાથ, કેમ તને અત્યારે પણ શાંતિની નિંદર આવે છે? તને વિરહ કેમ નથી લાગતો તારા ભગવાન આત્માનો? આવી ઉત્કૃષ્ટ તત્વ, આવી ઉત્કૃષ્ટ વસ્તુ એને આંગળીમાં, હથેળીમાં બતાવે ને, એમ છતાં પણ તું જાગે નહીં, ઊભો ન થા, હું પરમાત્મા છું એવો તને જયઘોષ અંતરંગથી ન આવે. કોઈ જગતની પરવા, જેને આ વાત સમજાય છે ને, જગતની પરવા જ રહેતી નથી. ગુરુદેવશ્રીને સમયસાર હાથમાં આવતા આ શરીરી થવાનું શાસ્ત્ર છે એવો ભાવ જો અંતરંગથી આવ્યો હોય તો આપણને તો આખા ના આખા સમયસર એવા ગુરુદેવ મળ્યા. એને આપણો પોતાનો આખો ના આખો સમયસર બતાવ્યો. સમયસર એટલે સમય, એટલે જીવ પદાર્થ, એનો સાર એટલે સુધાત્મા. એવો સમયસર બતાવી દીધો, ભાઈ સુધાત્મા છે એ સમયસર છે. પછી આપણે કઈ વિચારવાની, પરીક્ષા કરવાની, જોવાની? ગુરુદેવને તો 45 વર્ષ સુધી અન્ય સંપ્રદાયની અંદરમાં રહેવું પડ્યું, ને તત્વ મળી ગયું, તત્વ સમજાઈ ગયું, પછી પણ 13 વર્ષ કાઢવા પડ્યા. આપણને તો ગળથૂથીમાં પરમાત્મા છે એ વાત મળી. અને છતાં પણ હજી આપણને વાત હજમ ન થતી હોય, પાચનમાં ન આવતી હોય, તો પ્રભુ વિચારવા યોગ્ય છે. તું ધારણા અને સંસ્કારની વાત રહેવા દે નાથ, હું વર્તમાનમાં પરમાત્મા છું એ વાત કર. અને એ સર્વોત્કૃષ્ટ વાત છે, અને સર્વોત્કૃષ્ટ વાતની અંદરમાં જો સંસ્કાર પડશે એ સાચા સંસ્કાર પડશે. મારે પરમાત્મા થવું જોઈએ ભાવની અંદરમાં સંસ્કાર નહીં પડે નાથ, નહીં પડે. એ તો શુભ ભાવનો ઢગલો થશે, બીજું કાંઈ જ નહીં થાય. કારણ કે તું પોતાને જ પામર સ્વીકાર, તારું દ્રવ્ય કેવું છે, તું પોતે સ્વભાવે કેવો છો, ત્રિકાળ વસ્તુ કેવી શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એ વાતનો તને એક્સેપ્ટન્સ જ નથી, માટે પરમાત્મા થવાની વાત કરે છે. અને આજ દિવસ સુધી, અનાદિકાળથી આજ દિવસ સુધી, અને આજથી અનંતકાળ સુધી મારે પરમાત્મા થવું છે, ભાવે એક પણ જીવ પરમાત્મા થતો નથી. હું પરમાત્મા છું એ ભાવે પરમાત્મા થાય છે. એટલે ગુરુદેવ કહે છે, તું પરમેશ્વર છો, તું પરમેશ્વર થા એવું નક્કી કરે એમ નથી કહેતા. છો એટલે હયાતી છે, વર્તમાન છે, વિદ્યમાન છે. પછી શા માટે પ્રશ્ન થાય? ખરેખર ગુરુદેવે આપણને જે રીતે જગાડ્યા છે, જેને કહે ને ઓલા ઊંઘતા એકદમ ભર ઊંઘની અંદરમાં હોય ને ઊંઘમાં ઝપટી લે એવી રીતે ઝપટીને જગાડી દીધા છે કે જાગરે જાગ ભાઈ તું ભગવાન છો, જાગરે જાગ ભાઈ તું બાદશાહ છો, તું ત્રણલોકનો નાથ છો, તું પરમેશ્વર છો, તું પરમાત્મા છો, તું ભગવાનનો ભગવાન છો, તું પ્રભુનો પ્રભુ છો, એવું સતત ધારાવાહી ગુરુદેવ કહેતા રહે અને પછી પણ આપણે ન જાગીએ એવું કેમ બની શકે? કહીએ આપણે ગુરુદેવ કે પ્રભુ આપ ચિંતા નહીં કરો, અમે આ વાતનો એકરાર કહીએ છીએ, અમે આ વાતને એક્સેપ્ટ કરીએ છીએ, અમે અંતરંગથી એને પરીક્ષા કરીને પ્રમાણ કહેશું, આપે કીધું માટે નહીં પણ અમે પરીક્ષા કરીને પ્રમાણ કરશું. છે ને એ વાત કીધી, પરીક્ષા કરીને પ્રમાણ કર, તારી પરીક્ષા કર, પરીક્ષા કરીશ તો એ પ્રમાણ સાચું છે. અને એ સમય આવી ચૂક્યો છે કે આપણે આ વાતને પોતાના અંતરંગની સાથે મેળવીને સ્વભાવની અંદરમાં એકાગ્ર થઈને એની અદ્ભુતતાને અલૌકિકતાને સમજીને એની અંદરમાં એકાકાર થઈને એ વાતની પરીક્ષા કરીએ કે વસ્તુ એવી છે કે નહીં. પછી એવી સાચી લાગે તો માનજે, ન લાગે તો તું જે માને છે તને મુબારક. ત્યાર પછીના બોલમાં કે છે, બાવળના ઝાડ નીચે બેઠેલા નગ્ન દિગંબર મુનિ શાંત શાંત શાંતપણે જેની મુદ્રામાં શાંતિ શાંતિ દેખાય છે તેને રસ્તા ઉપર ચાલ્યો જતો ચક્રવર્તી હાથી ઉપરથી ઉતરીને પગમાં પડે છે અને કહે છે કે હે પ્રભુ, આ અમને મળેલી વૃદ્ધિ અમારે નથી જોઈતી, આપ જે વૃદ્ધિ સાધી રહ્યા છો એ વૃદ્ધિ અમને હજુ, એ વૃદ્ધિ અમને આપ જો એમ નથી કહેતા. આપ જેની સાધના કરો છો અને જે વૃદ્ધિ આપને પ્રાપ્ત થઈ છે એ વૃદ્ધિ અમને પણ હજુ. અને એનું વિધાન એક છે, એ જેની સામે જોવે છે એની સામે તું જો. ભગવાનને આપણે દર્શન કરીએ છીએ ઉપર, હવે ભગવાનની પાસે આપણે કલાક, બે કલાક, ચાર કલાક, દસ કલાક, બાર કલાક, ચોવીસ કલાક, એક અઠવાડિયું, એક મહિનો, એક વર્ષ, એક જીવન, બે જીવન, ત્રણ જીવન, એની સામે ઊભા રહીએ તે આપણી સામે જોશે કે નહીં જોવે? એ સમયે પણ એની ઓમ ધ્વનિ છૂટી રહી છે કે હે ભગવાન, હું તારી સામું નથી જોતો, તું મારી સામું ન જો, અને હું જેની સામું જોઈ રહ્યો છું એની સામું તું જો, એવો ઉપદેશ એ પ્રત્યેક સમય આપી રહ્યા છે. તું તારી સામું જોઈશ તો અમે જેવા છીએ અમારી બાજુમાં તું આવી જઈશ. વિધાન એક છે, બીજું કોઈ વિધાન નથી. અને આટલું જ છે, ટૂંકું ટચ છે, હું પરમાત્મા છું, ઈસોમાં વસવું છે, ને સોમાં વૈસુ તો પરથી ખસી ગયો એને પરથી ખસો એમ કહેવામાં આવે છે. ખસવાનું નથી પરથી, સોમાં વસવાનું છે. કારણ કે એક પર્યાયની અંદરમાં બે કાર્ય, પરમાંથી ખસે અને સોમાં વસે એવા કાર્ય થતા નથી. કાં તો એ પરમાં વસે ને કાં તો એ સોમાં વસે. સોમાં વૈસો એ પરથી ખસી ગયો, પરમાં ભાવ જ ઉત્પન્ન ન થયો તો એ પરથી ખસો એમ કહેવામાં આવે છે. એટલે વાસ્તવિકતા પ્રભુ એટલી અદભુત છે. ચક્રવર્તી પણ જેને પગમાં પડીને કે છે, આપ જે વૃદ્ધિને સાધો છો એ વૃદ્ધિ અમને હજો, અમારી પાસે આ જે ચક્રવર્તીની જે રાજ્ય જે છે એ તૃણવત છે, ત્રણકલાવત છે પ્રભુ, અમારે એ નથી જોતું. અહો મુનિઓ સંતો જ્યાં મનુષ્ય હોય ત્યાંથી તો ચાલ્યા ગયા, પણ તેના પગરો પણ ન હોય એવા એકાંત સ્થાનમાં ચાલ્યા ગયા છે, આત્માનું શોધન કરવા ગયા. આ તો આત્માનું શોધન કરવાનો કાળ છે, પણ પરની અને રાગની શોધમાં આગી જિંદગી ચાલી જાય છે. આ કયો કાળ છે? આત્માના શોધનનો કાળ છે. આ સમય એવો આવ્યો છે પ્રભુ કે જેની અંદરમાં આપણને આત્મા અત્યંત 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 સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે પણ ક્યાંય અટકીએ નહીં. હું ઉપયોગવાન છું તો ઉપયોગવાનની સાથે અભેદ થઈ ગયો. એટલું સરળ અદ્ભુત અલૌકિક તત્વ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું છે. એનો આ કાળ છે પ્રભુ, આ અમૃતનો કાળ છે, આ ધર્મ પ્રાપ્તિનો કાળ છે, આ ચોથો કાળ છે પ્રભુ. સપ્નમાં પણ નહીં જોતો કે આ પંચમ કાળ છે. ગુરુદેવ એમ કહેતા, અમારી આ જે વાણી જે ખરી રહી છે એ અમૃત વરસ્યા છે ભરતક્ષેત્રમાં. બોલે નહીં કે અમારા કારણે, એમ એમ બોલે, બસ અમૃત વરસ્યા રહે આ પંચમ કાળમાં. સેજે સમુદ્ર ઉલસ્યા મોતી તણાયા જાય, ભાગ્યવાન હાથ લંબાવે તો મોતીઓથી મુઠ્ઠીઓ ભરાય. એવું છે, સેજે સમુદ્ર ઉલસ્યો. ગુરુદેવના આવવાથી તત્વજ્ઞાનનો સમુદ્ર જે છે સેજે ઉલસ્યો છે. એ સેજે ઉલસ્યો છે તેની અંદરમાં મોતી તણાય છે. આખો જે સમુદ્ર છે એ મોતી નથી, એ સમુદ્રની અંદરમાં મોતી તણાય છે. હાથ લાંબો કરે તેની મોતીથી મુઠ્ઠીઓ ભરાય છે. તો હાથ લાંબો કર કે હું પરમાત્મા છું, એવો આ સમુદ્ર ઉલસ્યો છે. કેવું તત્વ, કેટલું અદભુત તત્વ, સુંદર તત્વ. કાંઈ પણ આપણે મહેનત નહીં કરવાની, કાંઈ પ્રયત્ન નહીં કરવાનો, અને સીધો સીધો પોતાનો ભગવાન આત્મા મળી જાય એવી વિધિ વિધાન ગુરુદેવ બતાવી દે. અને છતાં પણ આપણે બીજી વિચાર જ કરતા રહીએ. શા માટે, શું કામ હે, શું કારણથી, શું નથી સમજાતું? મૂળભૂત વિષયની અંદરમાં કઈ કમી રહી ગઈ છે? જે વાણીની અંદરમાં અસંખ્ય જીવોને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એવું જબરજસ્ત નિમિત્તપણું છે, એવી ગુરુદેવની વાણી છે. અનંત તીર્થંકરોથી અધિક એમનેમ નથી કીધું સુગાનીજીએ. ગુરુદેવનું જીવન એટલે તો નિખાલસતાની મૂર્તિ, પવિત્રતાની મૂર્તિ, અને કેટલી કરુણા, નિષ્કારણ કરુણાનો સમુદ્ર વહેતો હોય. ફક્ત તારી વારે વાર છે. આ કાળ છે આત્મ, જો કે છે ને, આત્મશોધનનો કાળ છે. પણ પરની અને રાગની શોધમાં આખી જિંદગી ચાલી જાય છે. આ લીલ ફૂગના ગોદડાના ગોદડા પડ્યા છે, તેમાં એક રાઈ જેટલી કણીમાં અનંતા ભગવાન પડ્યા છે. એવા તો કેટલાય દરિયા અને નદીઓ અને આખા લોકમાં ઠાસી ઠાસીને નિગોદના જીવ ભર્યા છે, એ બધા પણ ભગવાન છે. ઓહો, આ બધાને મોટા માનવામાં ખરેખર પોતાના આત્માની મોટપ છે. કેટલી જીવરાશિ આપણે વિચાર કરીએ તો અરેરાટી છૂટી જાય. ગોદડાના ગોદડા, લીલફૂગના ગોદડાના ગોદડા, થળના થળ, ને એક એક શરીરની અંદરમાં અનંત જીવ. હવે કેટલી જીવરાશિ, એવા નિગોદના જીવોની રાશિ કેટલી. કે દિવસે એ ત્રસ પર્યાયમાં આવે, કે દિવસે એ મનુષ્ય થાય, કે દિવસે એ સંગની પંચેન્દ્રિય થાય, કે દિવસે એ સંગની પંચેન્દ્રિયની અંદરમાં આર્યકુળની અંદરમાં આવે, કે દિવસે એને જૈન ધર્મ મળે, કે દિવસે એને જૈન ધર્મને બતાવનારા ગુરુદેવ જેવા મહાપુરુષ મળે, એવો યોગ ક્યારે. અને એ યોગ આપણને વર્તમાનમાં થયો. પ્રભુ, તને નીકળવાનો કાળ આવી ગયો છે, માટે તને આ યુગની અંદરમાં આ યોગ થયો છે. એક વખત હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમેશ્વર છું એમ પરીક્ષા કર. ગુરુદેવ કે છે માટે ને, પણ સ્વભાવથી એવું છે કે નહીં? જગતની અંદરમાં મેટર કેન નોટ બી ક્રિએટેડ, મેટર કેન નોટ બી ડિસ્ટ્રોઈડ, એ સાયન્સનો સિદ્ધાંત કોણ નથી માનતું? અને જો એવી વસ્તુ છે કે એને કોઈ ઉત્પન્ન નથી કરી, કોઈ એનો નાશ નથી કરી શકતો, એવી જો વસ્તુ છે તો એ વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ હોવી જોઈએ, એનો રચનાર કોઈ હોઈ શકે નહીં. એવી વસ્તુને આપણે વસ્તુથી સમજીએ, સ્વભાવથી સમજીએ, તો એ પ્રગટ છે, વિદ્યમાન છે, હાજરા હાજુર છે, ન સમજવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને બધા ભગવાન, બધા ભગવાન છે એવું માનવામાં પોતાની મોટપ છે. તને નિગોદના જીવ નહીં જોતો, પ્રભુ એને ભગવાન છે એમ જોજે. અદભુતમાં અદભુત તત્વ, અલૌકિકમાં અલૌકિક વિધાન. મને જેનું વર્ણન શબ્દો દ્વારા કેવું મુશ્કેલ પડે એવી વાત, એવી અનુભૂતિ પૂજ્ય ગુરુદેવશ્રીએ શબ્દોની અંદરમાં મૂકી દીધી છે, કે જેની અંદરમાં આપણને કોઈ પરિશ્રમ ન કરવો પડે, અને પિતાની સંપત્તિ, પિતાનો વૈભવ પુત્રોને મળે એમ, આપણને ગુરુદેવનો વૈભવ, શુદ્ધાત્માનો વૈભવ ગુરુદેવ થકી સહજપણે મળી ગયો છે, જેની અંદરમાં આપણે કોઈ મહેનત નથી કરવી પડતી. મહેનત તો ત્યારે સમજાય કે એક મુનિરાજ હોય, અને મુનિરાજ અહીંથી 20 કિલોમીટર જંગલની અંદરમાં વસતા હોય. આપણે બોરીવલીથી અત્યારે અમને પાર્લા આવવાની અંદરમાં 1.5 કલાક થયું ત્યારે ખબર પડે કે ભાઈ દૂરી કેટલી છે. હવે એવી રીતે જ્યારે એમ કે મુનિરાજ વન જંગલની અંદરમાં હોય અને તમને એમ ખબર પડે કે ભાઈ આ ભાવલિંગી સંત અહીંથી 20 કિલોમીટર દૂરના જંગલની અંદરમાં બિરાજમાન છે, અને આપણે એના દર્શન કરવા જઈએ કે આપણને કંઈ વાણીનો લાભ મળે, અને જઈએ અને ધ્યાનમાં બેઠા હોય, 4 કલાક આપણે બેઠા રહીએ અને ધ્યાનમાંથી બહાર જ ના આવે, બીજે દિવસે જઈએ, ત્રીજે દિવસે જઈએ, 5મે દિવસે જઈએ, 7મે દિવસે જઈએ, લગાતાર 15 દિવસ સુધી જઈએ, અને એક દિવસ એને આપણા બહુ સૌભાગ્ય હોય તો એ આંખ ખુલે અને હાથ ઊંચો કરે અને પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય, ત્યારે ખબર પડે કે આ વાણીની કિંમત શું છે, આ તત્વની કિંમત શું છે. અને આજે વગર મહેનતે, વગર પુરુષાર્થે, વગર કોઈ પણ કિંમત ચૂકવા વગર જ્યારે ગુરુદેવશ્રીની આ વાણી આપણને 24 કલાક મળી છે, ત્યારે આપણા પુણ્યોદય કેટલા છે. વિશ્વની અંદરમાં સર્વોત્કૃષ્ટ પુણ્યોદય આપણા છે જ્યારે આપણને ગુરુદેવ મળ્યા, આવું તત્વજ્ઞાન મળ્યું, આટલી સ્પષ્ટતા મળી. એ મુનિરાજ પાસે 15 દિવસ જઈને તમને તું ભગવાન છો, તું નાયક છો એટલું સાંભળવા પણ તમને ન મળ્યું હોય, અને રોજના 2-4 કલાક એની પાછળ વિતાવ્યા હોય, 2 કલાક આવવામાં ગયા હોય, 2 કલાક જવામાં ગયા હોય, 4 કલાક ત્યાં બેઠા હોય, અને એમ છતાં પણ એ વાત સાંભળવા ન મળી, અને અહીંયા કાંઈ પણ ન કર્યું ત્યાં ઘરે, ઘરે નહીં હૃદયની અંદરમાં દરેકને તું પરમાત્મા છો એ વાત જે પુરુષની અંતરંગની અંદરમાં સ્વસર્વટ ઉતરી જાય, એટલી સરળતાથી, એટલી સહજતાથી આ સત્વસ્તુ આપણને મળી છે. એ સત્વસ્તુને હું પરમાત્મા છું એમ સમજી, એનો નિર્ધાર કરી, એનો નિર્ણય કરી, એની પરીક્ષા કરી, પ્રમાણ કરી, હું પરમેશ્વર જ છું એવો વિશ્વાસ કરીને ગુરુદેવને એમ કહે કે પ્રભુ આપે જે અમને પરીક્ષા કરવાનું કીધું હતું, હું પરમેશ્વર છું એનો અમને પરમ વિશ્વાસ છે. આવો વિશ્વાસ, આવી સમજણ, આવી શ્રદ્ધાન સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રામાં હોય એવી મંગલ ભાવના.